અંધ છે એ તો પોતાના શરીરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, પણ જે અજ્ઞાની છે તે પોતાની જાતનો સ્વીકાર નથી. આ શરીર છે પણ હું નથી, હું ક્યાં છું, જેને દેહભાવ કહેવામાં આવે. નહુ પ્રેમ કરે. ગુરુ મહારાજે તો સરસ બોધ આપ્યો છે, સરસ ઉપદેશ આપ્યો છે. આ શરીર એ તો ક્ષણભંગુર છે, જન્મ્યું છે તે મરવાનું છે. જાતસ્તે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માદ અપરિહાર્ય નત્વમ સોચી. તો એની ચિંતા ના કરીશ, મૃત્યુની અવસ્થા અપરિહાર્ય છે અને કોઈ છટકી શકતું નથી. એટલી દ્રઢતા કરાવી દે અને એ જે એની અંદર એમ થાય કે આ શરીર મરવાનું છે, હું નહીં, હું તો અંદર આવ્યો. ન જાયતિ મ્રિયતિ વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતા વા અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. હું શાશ્વત છું, હું અજન્મ છું. મરે છે તો શરીર, જન્મે છે, વધે છે, ઘટે છે, તો શરીર હું નહીં. બસ જે આત્મચિંતન અને પોતાનું આત્મદર્શન, હું કોણ છું, ક્યાં છું. પણ મેળામાં ભૂલો પડેલો માણસ, પોતાની જાતને ભૂલો પડેલો માને, મારે ક્યાં જવું, હું કેવી રીતે મેળવી શકીશ પોતાને, એમ સ્વસ્વરૂપથી વિખૂટો પડેલો અજ્ઞાની અંધ માણસ એ પણ આ ભવાત્મીની અંદર ભટ્યા જ કરે, ભટક્યા જ કરે. મને ક્યારે જડશે મારું સ્વરૂપ, પોતે જ પૂછતો હોય. અંધકારની અંદર લઈને, દીવો લઈને ફરતો હોય, મેં મારે મારું સ્વરૂપ જોઈએ છે, જડશે. પોતે જ દીવો લઈને ફરે છે, પોતાનું સ્વરૂપ નથી. ખલ જ્ઞાની નવ થઈએ કરે વિવેક વિચાર. માણસ જ્ઞાની હોય પણ માત્ર દેખાવનો, દંભનો, એને એનું આત્મદર્શન નહીં થાય. દંભ આવશે, અહંકાર આવશે. એટલે ચરણદાસજી કહ્યું, ખલ જ્ઞાની નવ થઈએ. પોતાની જાતે વિચાર, ક્યારે પણ દંભ ડોળવાળો થઈશ નહીં, દેખાવ કરવાવાળો થઈશ. મહારાષ્ટ્રે તો ઘણી જગ્યાઓ કહ્યું છે, કર વિવેક વિચાર, કર વિવેક વિચાર. તું આ શું કરી રહ્યો છે, આળસને આણી રહ્યો ને કર વિવેક વિચાર. ગુરુ મહારાજે આટલો બધો સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે, છતાંય નથી કરતો. અરે જયારે સમજતો ખરો, તારામાં વિવેક છે કે નહીં, જે આપ્યું છે એને લઈને ચાલવા માંડ, કરવા માંડ. કર વિવેક વિચાર. તું બેઠો આળસ આણીને, કર વિવેક વિચાર. આવી આળસ તો કઈ પોસાતી હશે. જો જીવનના વ્યવહારમાં આ દુનિયાની અંદર જીવવા માટે પણ આળસ ના ચાલે, કમાવવું જ પડે, કંઈક કામ કરવું જ પડે, તો ભગવદ્ ભક્તિને અર્થે એમ આળસ આણીને બેસી રહેવાશે ખરું, તો આત્મકલ્યાણ નહીં થાય. આત્મચિંતન, આત્મ સ્વરૂપ કે ભગવાનના સ્વરૂપ નહીં પ્રાપ્ત થાય. ન હુઓ પ્રેમ પ્રકાશ તોય કહાવે સંત રામ જુઠ્ઠી તદ્દન જુઠ્ઠી રામ વિનંતી. એમ દંભથી, માત્ર દેખાવની ભક્તિથી ભગવાન નહીં મળે, પ્રસન્ન નહીં થાય. જે કરવું છે અંતઃકરણ પૂર્વક. બાહ્યાચાર એટલો જ શુદ્ધ હોવો જોઈએ, એટલો જ પરિપૂર્ણ હોવો જોઈએ કે આત્માનું દર્શન કરવા માટે સક્ષમ બને. પણ મનથી ક્યાંક હોય, વચનથી ક્યાંક હોય, કર્મથી ક્યાંક હોય, જુદી જુદી રીતે. મનસથી એકમ, વચસથી એકમ, બધાથી એક થવો જોઈએ. મહારાજે અદેસંગને ભક્તિ આપતા કહ્યું, કાયક વાયક માનસી ભાઈ ત્રણે એક કરીએ. મનથી પણ એક થવાનું, વાણીથી એક થવાનું અને શરીરથી પણ. પણ વિચારતો કંઈક હોય, બોલતો કંઈક હોય અને કરતો કંઈક હોય તો એ ક્યારે પોતાના જીવનની અંદર રજડી જવાનો, ભટકી જવાનો, ભૂલો પડવાનો, પોતાના ગંતવ્ય, પોતાના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે. જૂઠી રામ મિલન કિયા, એ તારી જિંદગી અને તારો એ પ્રયાસ માત્ર જૂઠો દંભ છે, ખોટો છે. અને બીજું કોઈ કહે તો ચાલે, પણ જય મહારાજ શ્રી મુક્તિ કહાવે, સોઈ કહાવે સંત રામ, જૂઠી રામ મિલન કિયા. એટલે આત્મદર્શન કરવાની ઈચ્છા હોય, ભગવદ પ્રાપ્તિની જિજ્ઞાસા હોય, તો સાચા મનથી સંપૂર્ણ રીતે એને સમર્પિત થઈને એની શરણાગતિ સ્વીકારીને પછી કરો. અને જ્યાં શરણાગતિ સ્વીકારીને કરવા માંડીશું ને, તો જેમ ગોપીઓએ આભૂષણ અવળ સવળ ઘાલ્યા, ગમે તેવા કપડા ઉપર નીચે પહેરી લઈ અને ભગવાનની પાસે દોટ મૂકી, કઈ શણગાર નહોતા કર્યા, છતાંય ભગવાને બધાને સ્વીકાર કરી દીધો. સજી ધજી નહોતા ગયા કોઈ, ભગવાનના વેણુનો નાદ સાંભળ્યો કે ભગવાન મને બોલાવે છે, અને એની સાથે જે જેમ હાથમાં આવ્યું એમ લપેટી વીંટી અને મૂકી દોટ, કે નહીં લાવો કાચ સામે ઉભરી અને ઠાઠ માઠથી તૈયાર, છૂટ નથી, ક્યાંક અધૂરું રહ્યું, ક્યાંક બાકી રહ્યું, પૂરું કરીને જોઈ પછી નીકળું. કોઈ પણ જાતની એવી વૃત્તિઓ ન હોવી જોઈએ, માત્ર લક્ષ્ય એક જ, મારે પ્રભુની પ્રાપ્તિ કરવા માટે પહોંચવું છે. શું બેઠો આળસ, અને પછી પાછી આળસ કે જવાય છે હવે, મહારાજે તો 5 વાગે ઉઠીને જવાનું કહ્યું છે, મોડા 7 વાગે સુતો વાંધો છે. સત્સંગ 9 વાગે શરૂ થઈ જાય, પણ 9:30 પછી જઈ સુતો ચાલ. શું બેઠો આળસ આણીને, કર વિવેક વિચાર. એથી તમે તમારા જીવનને, તમારી જાતને છેતરી શકશો, કદાચ દુનિયાને છેતરી શકશો, પણ તમારા નિજ સ્વરૂપને તમે નહીં છેતરી શકો. એ તો તરત કહેશે કે આ તો તું સાચું નથી જ કરતો. અંદરનો આત્માનો અવાજ, કોન્શિયસ તરત કહી દેશે કે આ ખોટું. ભલે તમે બીજાને નહીં જાણવા દો, પણ તમારી જાત તો તમને કહી દેશે આ પાપ છે, આ ખોટું છે, આ નકામું છે, આ છોડવા જેવું છે. છતાંય દંભને લીધે એને છોડી શકતો નથી. મારે આજે જૂઠી અવસ્થા છે, ખોટી દંભવાળી, અને માણસ લઈને ફરતો જ હોય છે. કરુણચરણદાસજી, જૂઠું બોલ્યા આવીના એક પલક ન જાણે ન ચાલે, કરવી રે કવિતા. ડગલે ને પગલે ખોટું કરવાની અંદર એને રસ આનંદ આવતો હોય, અને એની અંદર જ પોતાની જાતને આમ બહુ હોશિયાર સમજતો હોય. તો મહારાજ કહે છે, જૂઠી રામ મિલન કિયા. આ જે કોઈ તમારી ભક્તિ હશે, જે કોઈ તમારી ઉપાસના હશે દંભવાળી, એ તમને કોઈ પણ ફળ નહીં આપે. જીવો આંબો રોપ્યો હોય અને એને કાયમને માટે એને ખાતર ને પાણી ને સાચવવાની કર્યા જ કરો, કર્યા જ કરો, 100 વર્ષ તો થાય ને તોય ફળ ના આવે. એમ જીવનની અંદર દંભવાળું આપણે વાવ્યું હોય, તેની પર ભગવદ્ ભક્તિના કોઈ પણ ફળ નહીં આવે. એ વાંધ્યું જ રહેવાનું. એ જીવન પણ ભગવાન સિવાયનું, ભગવાનના પ્રેમ સિવાયનું, ભક્તિ સિવાયનું, શાંતિ નહીં મળે. મહારાજ કહે છે, આ બધાને એક વાંજીએ મૂકી કાઢી નાખી અને પછી ભજન કરવા બેસો. તોય કહાવે સંત રામ, રામ મિલન કિયા. તમારી સુરતાઓને શબ્દમાં ભજનની અંદર શાંતિ નિરાતે પરો, જેમ દોરામાં મણકો પરોવીએ અને બધા જ મણકા એક સાથે, જેમ સોયમાં દોરો પરોવીએ અને દોરો એનું કામ કરે જાય સાંધવાનું, એમ મન સદગુરુમાં ભળ્યું. મન સદગુરુમાં ભળે એટલે પાછળ જે કંઈ આપણું તૂટેલું હોય એ સંધાતું જાય, સંધાતું જાય. જે દ્વૈત છે એ અદ્વૈત બનતું જાય સાથે બેસીને, સ્વરૂપને સમજી લે એટલે હું જુદો નથી, મારું સ્વરૂપ પરબ્રહ્મની અંદર ભળેલું છે, મળેલું છે. આમ સુરત શબ્દને પરોવાય, સુરત શબ્દમાં પરોવાય એટલે જગતનું દ્વૈત આપોઆપ અદ્વૈત બનતું જાય, સંધાતું જાય. ફાટલું હોય તે પણ સમજાઈ જાય. અજ્ઞાન ફાટલું છે એને સુરત શબ્દના દોરાને સ્વાયથી એને સાંધવાનું છે, અને સાંધીશું ને અને સાંધતા સાંધતા એ ફરી પાછું આપણે એને વાપરવા લાયક બનાવી શકીશું. એ અંગને ઢાંકશે, એ ઇજ્જતને ઢાંકશે. એમ સુરતને શબ્દમાં મેળવો, ભજનની અંદર વૃત્તિઓને પરોવો, ધીર કરો, શાંત કરો, અને એ જ ભજન એકાગ્રતાથી થયેલું હશે ને આનંદ આપશે, સુખ શાંતિ આપશે. એટલું જ નહીં, ઉપાધિઓથી એક વાર તો છોડાવી લેશે ભજનમાં બેઠા છું ત્યાં સુધી, પછી ભલે ગમે તે. મન એકાગ્ર કરીને આપણા સાધન ભજનમાં બેઠા છું ત્યાં સુધી તો ઉપાધિઓ બાર દરવાજાની બહાર ઉભી હશે. પછી બહાર નીકળો તારે પાછી વળગી જશે કે ચાલો માથે રંજી, પોટલું માથે ચડાવીને જવાનું, બહાર ઉતારી, બહાર ઉતારીને અંદર આવવાનું. તો એ જે આપણી નિષ્ઠા જે કામ કરે છે ભજનમાં, આપણું પોતાનું મન જે કામ કરે, મન આસન હૃદય ધરી, મનને હૃદયના આસન ઉપર બેસાડી લો, પદ્મ આસન, પવિત્ર આસન બેસાડો એમ કહ્યું. એમ અહીંયા વૃત્તિઓ પણ પ્રસન્નતાથી અને પવિત્રતાથી બેઠેલી હશે ને, અને પ્રેમ ભાવથી ભક્તિપૂર્વક આત્મદર્શન થશે તો થશે, ભગવાન પણ મળશે, ભગવાન પણ મળશે. અને મળેલા ભગવાન આપણે આપણને એવી અનુકૂળતા આપશે, એવો સંતોષ આપશે જીવનમાં કે પ્રેમ પ્રકાશ અંદરથી સદભાવ જાગશે. તમે જોજો, વ્યક્તિને ઘણીવાર પોતાના માટે જ પોતાનો જ કુભાવ ઉત્પન્ન થતો હોય છે. દરેક અનુભવી છો, પોતાની જાત માટે જ પોતાને અણગમો ઉત્પન્ન થાય. આ શું, આ ઉપાધિ, આ કકડા, દરેક માણસ એ જે કુભાવ ઉત્પન્ન થવો પોતાની પોતાને માટે, એ શું છે? પોતાની વ્યગ્રતા, પોતાનામાં રહેલી ઉણપ, એનું દર્શન થાય છે કે મારામાં કંઈક ખૂટે છે. અને કંઈક ખૂટે છે એને કારણે જ આપણા પોતાના પ્રત્યે આપણને અંદર અણગમો ઉત્પન્ન થાય, ગ્લાનિ ઉત્પન્ન થાય, જીવન પ્રત્યે આપણને ઉપેક્ષા જ આવે. આ શું જીવીને શું કરવાનું? કારણ આપણામાં પોતામાં કંઈક ઉણપ છે, અને એ ઉણપ આપણને શાંતિથી જીવવા દેતી નથી. અને એ શાંતિથી જીવવા માટે, એ ઉણપને પૂરવા માટે, એ ખોટને પૂરી કરવા માટે જો કંઈ પણ હોય તો સુરત શબ્દમાં ધ્યાન નહીં, આપણી વૃત્તિઓ શાંત થાય. કોઈ ઉપદેશમાં, કોઈ સદબોધમાં, કોઈ પણ મહાપુરુષે આપેલું એક વચન સારું સુવાક્ય હોય એને વળગી રહો, વધારે નહીં. તમને એની અંદરથી ઘણું બધું મળી જશે. કોઈ જગ્યાએ વરો થયો હોય અને બધાને, ઘણા બધાને જમવા બોલાવ્યા હોય, એમાં આપણને પણ બોલાવ્યા હોય જમવા, બધા બેસી જાય, પતરાળું થાળી પીરસાય, પણ એટલું બધું બનાવ્યું હોય, એટલું બધું બનાવ્યું હોય વરામાં, તો આપણું કેટલું? એ થાળીમાં પીરસાય એટલું, અરે થાળીમાં પીરસાય એટલું જ નહીં, જેટલું ખવાય એટલું. બાકી આપણે ઘેરના છાણતા હોઈએ, પણ પતરાના તો અવશ્ય છાણતા નહીં. આપણું કેટલું? કે જેટલું એમાંથી ખવાશે એટલું જ, બાકી તો જીવન આખું જો સમજીએ આપણે પોતે, કે આપણે કેટલું સાચું જીવી શકીએ છીએ. જેમ વરાની અંદર ઘણું બધું રાંધાયું હોય, પણ આપણી થાળીમાં પીરસાયેલું આપણું ખાધેલું એટલું જ આપણું, બીજું આપણું નહીં. એમ આપણે આપણી વૃત્તિઓને શાંત કરી અને જેટલી સાધના કે મહારાજે આજ્ઞા આપેલી હોય એટલો નિત્ય નિયમ કરીશું ને એટલું જ આપણું. સોઈ કહાવે સંત રામ, રામ મિલન કિયા. તમને મળશે, જરૂર મળશે, પણ તમને જે આપ્યું છે મહારાજે ભાવપૂર્વક અને કેવી રીતે આપ્યું છે, ફાંસી ડાલી પ્રેમથી, તમને મનથી, મનમાં પ્રેમથી અને પ્રેમના બંધન સ્વીકારીને તમે સ્વીકાર્યું છે કે મહારાજ મને આટલું આપો, હું વિષ્ણુ સહસ્ત્રનો નિત્ય નિયમ રોજ કરીશ, કે હું 5 માળા રોજ ભજીશ, કે વહેલો આવીને મંદિર ખુલતા મંગળાના દર્શન કરી દઈશ. મનના મસ્તક માય, મનમાં તમારા માટે તમે પોતે જ એ બંધનને પ્રેમથી સ્વીકાર્યું છે, કોઈ જબરજસ્તીથી નહીં, કોઈક વિવશતાથી નહીં, કોઈક એવી લાલચથી નહીં, સદભાવ. તો મહારાજ કહે છે સોઈ કહાવે સંતરા, બસ એ જ આત્મ પ્રાપ્તિ, એ જ ભગવત દર્શનની સાચી તમને મળેલી શક્તિ અને દિશા. સોઈ કહાવે સંતરા, રામ વિલન કિયા. તમને ભગવાન તો મળશે તો મળશે, આત્મારામના પણ દર્શન થશે. તો આવી ઊંચી અવસ્થાને માટે આપણી ઉપાસનામાં આપણી મનની વૃત્તિઓને બને એટલું મહારાજે જે કંઈ આપ્યું હોય એ જય મહારાજના શબ્દોમાં એમની આજ્ઞામાં રહીને સતત એની ઉપાસના કરીશું ને તો મહારાજ રામ સુધી પહોંચાડશે, સંત રામ સુધી પહોંચાડશે. સંત અને રામ બે શબ્દ છે. સંત શબ્દનો અર્થ એની વ્યુત્પત્તિ છે, સતતમ સંતિ ઇતિ સંતા, જે સતત જેના દર્શન થયા જ કરે, જે સતત પોતાના આત્માને જોયા જ કરે, સતતમ સંતિ આત્મા રામમ ઇતિ સંતરા, જે સતત પોતાના આત્માને જોઈ શકે છે, પોતાના સ્વરૂપને જોઈ શકે છે એ સંતરા. અને એ જ મહારાજ એને શરણે આવેલા કોઈને પણ રામ દર્શન તો કરાવશે પણ આત્મારામનું દર્શન પણ કરાવશે. કે રામ ભક્તિ કરો, એ દાસરથી રામ તો મળશે પણ આ દાસરથી રામ છે. 10 ઇન્દ્રિયોના 10 ઘોડાના 10 રથ છે, શરીર ભી દશરથ હે, પણ અંદર બેઠા હુઆ રામ વો આત્મા રામ. દશરથથી શરીરથી આત્મા રામ મળશે. શરીર છે દશરથ હતા તો રામ પુત્ર થયા, શરીર છે તો અંદર આત્મા બેઠેલો, એટલે દાશરથી રામને તો મહારાજ અપાવશે, દર્શન આપવાની ભક્તિ અપાવશે, પણ આત્માના રામને પણ, પોતાના પોતાના સ્વસ્વરૂપના રામને પણ, આત્મા રામના પણ એ મહારાજ દર્શન કરાવશે. અને એવી ઉપાસનામાં મહારાજે બસ આટલું જ કહ્યું, જો તમે દંભ રાખતા હશો તો એના માટે કહ્યું સુરત શબ્દમાં ના મેલી, તમારી વૃત્તિઓ શાંત ન થઈ ભજનમાં તો અને ન હોવો પ્રેમ પ્રકાશ, તમને કોઈ અજવાળું નહીં ભાસે અને અજવાળું નહીં મળે તો સોઈ કહાવે સંત રામ, જુઠ્ઠી રામ મિલન કિયા. તો તમારી આશા નિરર્થક છે, વ્યર્થ છે, ગમે એટલા માથા પછાડશો તો એ તમને ભગવાનના કે આત્માના દર્શન નહીં થાય, પણ તમારી વૃત્તિઓ ભગવદ્ ભજનની અંદર મહારાજની આજ્ઞાની અંદર રહેલી હશે તો એ સુરતાઓ શબ્દમાં મળશે અને તમને જ્ઞાનનો સમજના અજવાળા પણ થશે, સમજણના અજવાળા થશે, અને સમજણના અજવાળે મહારાજ કહેશે તમને તમારો આત્માય મળશે અને રામ પણ.